5 ध्यान अंतर्वृत्ति समाधि। जो खरे खरो आग्रह राखीने ध्यान करवा मांडे तो त्रणे शरीर टळी जाय ने महाराजनो साक्षात्कार तरत थाय। मोटा मुक्त साथे बहार समागम करवाथी जेवुं महाराजनी मूर्तिनुं सुख आवे छे तेवुं अंतरमां धारवाथी केम नथी आवतुं? बापाश्री बोल्या छे, साधन दशामां होय त्यां सुधी बहार वृत्तिमां सुख अधिक जणाय, पण अंतर वृत्तिनुं सुख अधिक छे। ज्यारे सिद्ध दशा आवे त्यारे अंतर वृत्तिनुं सुख अधिक जणाय। एक साधु ध्यान करे छे ने ध्यान करता करता रोवा मांडे छे, ते शुं समझवुं? ते तो सिद्धियो छेटे देखाय छे ने पाछी अदृश्य थाय छे, एटले तेने पामवा माटे रुदन थाय छे। जेने महाराजनुं सुख आवे कि मूर्ति देखाय तेने तो अतिशय आनंद प्राप्त थाय, अने अदृश्य थाय तो पण रोवरावे नहीं। जे रोवरावे ते तो माया होय एम जाणवू। जेने मोटा मळ्या न होय ने मोटानो जोग न होय तेने ध्यान मार्गमां विघ्न घणा आवे छे। छेल्ला प्रकरणनुं 23મું वचनामृत वंचातुं हतुं, तेमां मानसी पूजानी वात आवी त्यारे बापाश्री बोल्या छे, श्रीजी महाराजे माळा मानसी पूजा जे जे बताव्या छे ते केटलाक साधन काळना बताव्या छे ने केटलाक सिद्ध काळना बताव्या छे। माटे मानसी पूजामां चैतन्यने विषे मूर्ति धारीने दिव्य भोजन जमाडवा अने वस्त्र घरेणा पण मूर्तिना जेवा ज दिव्य तेजोमय धारवा, पण चित्र विचित्र न धारवा। सर्वे क्रिया पोताना चैतन्यमां करावी, पण जुदा जुदा स्थान कल्पवा नहीं। एम करता करता उपशम थाय ने मूर्तिनो साक्षात्कार थाय त्यारे मूर्तिने जोई रहेवू, बीजो संकल्प करवो नहीं। मूर्ति विना बीजो सर्वे विक्षेप करता छे। मूर्तिनो साक्षात्कार न थाय त्यां सुधी तेणे ऊपर कया प्रमाणे कर्या करवू अने ध्यान करवू। ध्यान करता अकेकू अंग देखाय એ નેત્રની વૃત્તિએ જોવાય છે એમ જાણવું, અને જ્યારે સમગ્ર મૂર્તિ દેખાય ત્યારે જીવની વૃત્તિએ જોવાય છે એમ જાણવું, અને જ્યારે મૂર્તિમાં સંલગ્ન થવાય ત્યારે વૃત્તિ ન જાણવી, જીવ સત્તાએ જોવાય છે એમ જાણવું। તેને મૂર્તિથી ઓરું જ્ઞાન રહેતું નથી, અને દેહની ક્રિયા તો મહારાજની ઈચ્છાથી થાય છે। જ્યારે મૂર્તિના સુખમાં ઉતરે ત્યારે સુખ વિના બીજું દેખે જ નહીં, જેમ સૂર્યના રથમાં બેઠા હોય તેને રાત્રિ છે જ નહીં તેમ। ધ્યાનનું સુખ તો બહુ અલૌકિક છે, પણ જીવને આગ્રહ થતો નથી। અંતરવૃત્તિએ કરીને શ્રી પુરુષોત્તમના તેજ રૂપ થઈને મૂર્તિ ધારે તો બહુ સુખ આવે ને મહાસુખ્યો થઈ જાય। સેવા ભક્તિ આદિક સાધન કરતા ધ્યાન કરવું તે શ્રેષ્ઠ છે। જે ધ્યાન કરે તેને કોઈ વ્યવહારમાં જોડવા નહીં, અને ધ્યાન કરનારે પણ કોઈ વ્યવહારમાં જોડાવું નહીં। સ્વામી ઈશ્વર ચરણદાસજીએ પૂછ્યું છે, આપણા મંદિરોમાં શ્રી નરનારાયણ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી ગોપીનાથજી આદિક અવતારોની મૂર્તિઓ પધરાવી છે, તે સર્વે મૂર્તિઓ શ્રીજી મહારાજ પોતે જ છે, ત્યારે એ સર્વે મૂર્તિઓનું ધ્યાન થાય કે નહીં? બાપાશ્રી બોલ્યા છે, એ મૂર્તિઓ પોતાના સંકલ્પે કરીને દેખાડી છે, માટે એ મૂર્તિઓ સંકલ્પની છે, તેનું ધ્યાન થાય નહીં, અને મુક્તનું પણ ન થાય। ધ્યાન તો સ્વયં શ્રી સહજાનંદ સ્વામી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી ઘનશ્યામ મહારાજ એવા નામની પધરાવી છે તે મૂર્તિઓનું કરવું, તે મૂળ મૂર્તિ છે, અને વેશાંતર કરીને દર્શન આપે છે તે સંકલ્પની મૂર્તિઓ છે, માટે મૂળ મૂર્તિનું ધ્યાન કરવું। ધર્મદેવ અને ભક્તિમાતા અને માણકી ઘોડી એ સર્વે રૂપે મુક્ત થયા હતા, માટે સર્વે અક્ષરધામનો સમાજ છે એમ જાણવું. શ્રીજી મહારાજ છપ્પૈયે પ્રગટ થયા ત્યારે દેવતા પુષ્પની વૃષ્ટિ કરતા હવા અને ગાંધર્વ ગાન કરતા હવા એમ લખ્યું છે, તે પણ મુક્તગાન ને વૃષ્ટિ કરતા હવા એમ જાણવું. કેમ જે દેવ અને ગાંધર્વને મહારાજના દર્શન કરવાની ગતિ નથી. જ્યારે જીવને મહારાજનું દર્શન થાય છે ત્યારે ઇન્દ્રિયો જીવમાં ખેંચાઈ જાય છે અને જીવને વિશે મહારાજનું દર્શન થાય છે, તે ઇન્દ્રિયોને મહારાજ ખેંચે છે. મહારાજની મૂર્તિમાં વૃત્તિઓ ખેંચાઈને સમાધિ થાય છે. જેમ ચમકની સત્તાથી લોહ ખેંચાય છે તેમ સમાધિમાં તેજ, ઐશ્વર્ય, સામર્થ્ય, ધામ એ આદિકને જોવા ઈચ્છે તે સકામ માર્ગ છે ને તેમાં વિઘ્ન છે. કેમ જે એને કંઈક ધક્કો લાગે ખરો. જે મૂર્તિમાં જોડાય ને બીજું કાંઈ ન ઈચ્છે તે નિષ્કામ છે, એને સ્વરૂપ સમાધિ કહેવાય ને તેને કોઈ વિઘ્ન પણ ન થાય. અંતરવૃત્તિ તે શું? બાપાશ્રી બોલ્યા છે, અંતરમાં મહારાજના સુખે સુખિયા થવાય અને જેમ બાળકની ક્રિયા માવતર કરાવે છે તેમ દેહની ક્રિયા શ્રીજી મહારાજ અનુસંધાન પ્રમાણે કરાવે, પણ તેની ખબર પોતાને રહે નહીં ને જેમ ગોર્ધનભાઈની ક્રિયા મહારાજ કરાવતા તેમ થાય તે અંતરવૃત્તિ કહેવાય. એવાને સત્સંગ દિવ્ય જણાય અને કોઈનો અવગુણ આવે નહીં. જેમ વર પરણવા જાય અને ત્યાં જમે રમે અને જ્યારે વરને હથેવાળો મેળવવા વખત આવે ત્યારે માકડા રમતા હોય ત્યાં જોવા જતો રહે, તેમ આ જીવ મહાપ્રભુજીને પામવા સારું સત્સંગમાં આવ્યા છે તે ધ્યાન કરવા વખતે નવરા રહેતા નથી અને વ્યવહારિક કામમાં વળગી પડે છે. માટે વસ્તુ કેવી પામવી છે તેનો તપાસ કરવો જોઈએ. આપણને કેવી મોટી પ્રાપ્તિ છે, માટે મૂર્તિ ધારવી ને બીજા ઠરાવ પડ્યા મૂકવા. માળા માનસી પૂજામાં બોલવા કરતા સાન કરવામાં વૃત્તિ ઘણી વિક્ષેપ પામે છે. કેમ જે બોલવામાં એક સંકલ્પ અને સાન કરવામાં ઘણા સંકલ્પ થાય, માટે સાન કરવી નહીં. કાર્યાણીનું 12મું વચનામૃત વંચાતું હતું, તેમાં કારણ દેહ છે તે જીવની માયા છે અને વજ્રસાર જેવી છે એમ વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા છે, શ્રીજી મહારાજનું ધ્યાન કરવાથી કારણ દેહ શેકાય છે, પણ તપ આદિક સાધને કરીને કારણ દેહ શેકાય નહીં. જેમ આંબલીનો કાતરો આખો પૃથ્વીમાં ગાલીએ તોય ઉગે અને ફોતરું કાઢી નાખીને ગર્ભ સોતો નાખીએ તોય ઉગે અને ગર્ભ કાઢીને કાળી છાલે સહિત નાખીએ તોય ઉગે, પણ ધોળા બીજને નોખું પાડીને પૃથ્વીમાં નાખીએ ને પાણી રેડીએ તો પણ ઉગે નહીં, તેમ તપ આત્મનિષ્ઠા આદિક સાધને કરીને કારણ દેહ શેકાય નહીં. એ તો જ્યારે શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાય ત્યારે કારણ દેહ બળી જાય અને ઉત્પત્તિ સ્થિતિ પ્રલયમાં ક્યાંય લેવાય નહીં ને તેમાં જોડાય નહીં અને બ્રહ્મકોટીના તથા મૂળ અક્ષર કોટીના ઐશ્વર્યમાં પણ જોડાય નહીં. માટે જ્ઞાન પ્રલય કરીને શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાવું. માયા છે તે જીવને ઉપર વળગી હશે કે માહી પ્રવેશ કરીને ભેળી પડી ગઈ હશે? બાપાશ્રી બોલ્યા છે, જેમ દર્પણ ઉપર મેષ વળગે છે ને જેમ સૂર્યને વાદળાનો પડદો આવે છે તેમ માયા જીવ ઉપર ફરી વળી છે, પણ જીવની માહી માયા પેસી ગઈ નથી. તે જ્યારે સ્ત્રી પુરુષ ગામ દેશ ખારું મોડું મીઠું રસના એ આદિક કોઈ ભેદ રહે નહીં ત્યારે કારણ દેહથી જીવ નોખો પડે છે અને અંકુર બળી જાય અને ફેર જન્મવું પડે નહીં. માટે સર્વે માનીનતા ટાળીને કારણ દેહને બ્રહ્મ અગ્નિ જે પોતાનો આત્મા તેને વિશે હોમવો, એટલે ઇન્દ્રિયોની વૃત્તિઓ માયિક પદાર્થમાં ફેલાઈ ગઈ હોય ત્યાંથી પાછી વળીને બ્રહ્મ અગ્નિ જે પોતાનો આત્મા તે આકારે કરવી, એટલે આત્માને તેજોમય જોયા કરવો ને તેમાં મહારાજની મૂર્તિને જોયા કરવી. એમને એમ ધ્યાન કરતા કરતા કારણ દેહ બળી જાય ને માયા નાશ થઈ જાય અને આત્માને મહારાજની મૂર્તિના પ્રકાશને વિશે લીન કરીને તે આત્માની માહી મહારાજની મૂર્તિ જોવી, એ અભ્યાસ હંમેશા કરવો. એકને તો મૂર્તિની સ્મૃતિ જ રહે છે ને એકને તો સાક્ષાત્કાર છે, એ બેને વ્યતિરેક સ્વરૂપની પ્રાપ્તિ હશે કે કેમ? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, એ તો વ્યતિરેક જ છે. કેમ જે મૂર્તિનો સાક્ષાત્કાર છે તે જ મૂર્તિની સ્મૃતિ છે. પણ જેમ બાળકનો વિવાહ સંબંધ જ્યાં થયો હોય ત્યાં વૃત્તિ રહે છે પણ પરણીને ઘેર આવે ત્યારે સુખ આવે, તેમ સ્મૃતિવાળાને સાક્ષાત્કાર વાળા જેવું સુખ ન હોય એટલો ફેર છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા કરતા જ્યારે દેહનું ભાન ભૂલી જવાય ત્યારે બ્રહ્માંડ ભૂલાય ને શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ આવે. જેમ આંખો મીચે તો અંધારું થાય ને ઉઘાડે તો અજવાળું થાય, તેમ અંતર વૃત્તિ કરે તો મૂર્તિ દેખે ને બહાર વૃત્તિ લાવે તો બ્રહ્માંડ દેખે. કારણ મૂર્તિનું ધ્યાન શી રીતે કરવું? બાપાશ્રી બોલ્યા છે, મૂર્તિના તેજમાં પોતાના આત્માને લીન કરીને એ તેજરૂપ પોતાને માનીને એ તેજમાં મૂર્તિ ધારવી, તે મૂર્તિ ધારતા ધારતા દેહને ભૂલી જવાય ને ઉપશમ થઈ જાય, તે ખરું ધ્યાન કહેવાય. સંકલ્પ તે શું ને વિકલ્પ તે શું? બાપાશ્રી બોલ્યા છે, પદાર્થનો ઘાટ થાય તે સંકલ્પ કહેવાય અને તે સંકલ્પ વારંવાર થાય તે વિકલ્પ કહેવાય. એટલે જે સંકલ્પ થયો હોય તે વિવિધ પ્રકારે થાય તે વિકલ્પ કહેવાય. જ્યાં સુધી મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિમાં જોડાયો નથી ત્યાં સુધી બીજે હેત થઈ જાય છે ને ખોટા ઘાટ પણ થઈ જાય છે. માટે બીતા રહેવું જે મહારાજ વિના જો ખોટો ઘાટ થાશે તો જન્મ ધરવો પડશે. મૂર્તિનું ધ્યાન કરતા હોય તેમાંથી વાસના બહાર લાવે છે, માટે પુરુષોત્તમ રૂપ થઈને ધ્યાન કરવાનો આગ્રહ રાખે તો વાસના કુંઠિત થાય. જ્યારે મૂર્તિ આત્માને વિશે દેખે ત્યારે વાસના મૂળમાંથી બળી જાય. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે, જો ધ્યાનનો આગ્રહ થાય તો મૂર્તિ મળે, પણ ધ્યાનમાંથી તો ભાગીને પાછા આવતા રહે છે. ત્યારે માસ્તર કેશવલાલે કહ્યું કે જો ધ્યાનમાં મૂર્તિ દેખાય તો કંઈ બહાર ના આવે. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, કાર્યમાંથી પ્રીતિ ટાળીને ધ્યાન કરે તો સુખ આવે ને પાછું ન અવાય. માટે માયાના પદાર્થમાંથી તથા મૂળ પુરુષનાને બ્રહ્મકોટીના ને અક્ષરકોટીના એ સર્વેના સુખમાંથી ને ઐશ્વર્યમાંથી લુખા થાવું, માયિક સુખ તો રાખના પડીકા જેવા છે. તેમાં માલ મનાણો છે તો તેને અર્થે મહાદુઃખ સહન કરીને પણ માયા ભેળી કરે છે. તો જ્યારે સાચા સુખમાં માલ મનાય તો તેને અર્થે શું ન થાય? જો ખરો થઈને ધ્યાન કરવા માંડે તો જ્યાં જ્યાં વૃત્તિ જાય ત્યાં ત્યાં મહારાજની મૂર્તિ ભાસે. જે જે શ્રીજી મહારાજને શરણે આવ્યા છે તેને આ વાર્તા જીવન દોરી રૂપ છે. પણ જે આજ્ઞા લોપીને વર્તે અને કહે જે કૃપા કરો તે તો ગાંડો છે. સંકલ્પ બહુ થાય છે તેનું કેમ કરવું? બાપાશ્રી બોલ્યા છે, મલિન અશુદ્ધ આહાર ને અશુદ્ધ સંગનો સંસ્કાર બંધાયેલો છે, માટે જો આહાર શુદ્ધ કરે અને મહારાજની અને મોટાની આજ્ઞા પાળનારાનો સંગ કરે તો ભૂંડા સંસ્કારનો નાશ થઈને શુભ સંસ્કાર બંધાય, એટલે માયિક ઘાટ થાય નહીં. માટે દેશ કાળાદિક શુભ સેવવા ને આજ્ઞા પ્રમાણે દેહ નિર્વાહ કરવો ને બીજા ઠરાવ બધા પડ્યા મૂકીને ધ્યાન ભજન કરવું, તો મહારાજ ને મોટા સહાયમાં ભળીને મૂર્તિ સિદ્ધ કરાવે. જે નબળાનો જોગ રાખે ને મલિન આહાર રાખે તેની તો મહારાજને મોટા સહાય કરતા નથી, એટલે માયા પરાભવ પમાડે છે. મહારાજને અને મોટાને સન્મુખ થયા ક્યારે કહેવાય? બાપાશ્રી બોલ્યા જે શ્રીજી મહારાજની આજ્ઞા યથાર્થ પાળે અને મૂર્તિ વિના બીજા સર્વમાંથી લુખ્ખા થઈને મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખે તો સન્મુખ થયા કહેવાય. મહારાજને મુક્ત મળ્યા માટે અખંડ શ્રીજી મહારાજની મૂર્તિ અંતરવૃત્તિએ ધારવી, તે ધારતા ધારતા તેજમાં મૂર્તિ દેખાય ત્યારે જે કરવાનું છે તે કર્યું કહેવાય. સત્સંગીને કથા વાર્તા કરવી તે તો ચારો છે, પણ અખંડ મૂર્તિમાં રહેવું તે જ કરવાનું છે એ તો નક્કી કરવું જોઈશે. જ્યારે મહિમાની વાતો કરીએ ત્યારે સૌને સારી લાગે અને ધ્યાન કરવાની વાતો કરીએ છીએ ત્યારે સૌ અટકી પડે છે, પણ એ તો જરૂરા જરૂર કરવું જોઈશે. ધ્યાનની મૂર્તિની વાત કરીએ ત્યારે જાણે વજ્ર કમાડ દીધા, જેમ છોકરો કુપાત્ર હોય તેને પોતાનો બાપ કઈ કઈને થાકી જાય, પણ કયું કરે નહીં તેમ કઈ કઈને થાકી ગયા તો પણ ધ્યાન કરતા નથી. જ્યારે વાતો કરીએ ત્યારે જીવમાં શેરડી આવે ને થોડીક વાર ધ્યાન કરે ને પાછું મૂકી દે, જીવ શૂનકાર થઈ ગયો છે, તે માર્ગે જ ચાલતો નથી ને કોઠારું ભંડારું મહંતાઈ વગેરેમાં સારું લાગે. જે આપણા તડના ભંડારી કે મહંત થયા પણ ધ્યાન કરવાની તો વાતે નહીં ને તે કરવું એ નહીં, પણ તે કર્યા વિના છૂટકો નથી. આ જોગમાં રહીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ નહીં કરે તો મહારાજના ને મોટાના ગુનેગાર થશે. જો ધ્યાનનો આગ્રહ કરે તો 6 મહિનામાં ઝળાળ તેજમાં મૂર્તિ દેખાય ને સાક્ષાત્કાર થઈ જાય. અગર 6 મહિનાની માહે પણ મૂર્તિ સિદ્ધ થઈ જાય, આ દેહે શું ન થાય, જે કરે તે થાય. જેમ સમુદ્રમાં સિંધુ આદિ નદીઓ આવે છે તે માર્ગ કરીને 10-20 ગાઉમાં સમુદ્રનું પાણી મીઠું કરી દે છે, તેમ સમુદ્રને ઠેકાણે માયા છે ને નદીઓને ઠેકાણે સંત છે, ને માયાને ભીંસ કરીને હટાવી દઈને માર્ગ કરી દેવો. વળી જેમ નદીઓ સમુદ્રને પાછો હટાવી નવો કાંપ પાથરી તે સ્થળ રસાળ કરે છે અને તેમાંથી અનાજના ઢગલા અને ઢગલા પાકે છે તેથી લોકો જીવે છે, તેમ આપણે નદીની પેઠે માયામાં માર્ગ કરીને કેટલાક આસુરી જીવોને માયાથી રહિત કરવા. માયા તો મારી દે એવી છે, તે રણછોડ મિસ્ત્રીને ક્યાંય લઈ ગઈ, એટલા સારું આ માથું કુટુંબું પડે છે. એ મિસ્ત્રીએ સમાગમ ને સેવા બહુ કરી હતી તો પણ લઈ ગઈ, માટે કુસંગ કરવો નહીં ને વેશ લીધો તે પૂરો ભજવવો. એકલા વેશમાં સુખ નથી, જેમ સિંધુ નદી મોટા મોટા પહાડ ને ઝાડ તોડતી આવે છે ને કાંપ પાથરે છે તેમાં બહુ જ અનાજને ફળ પાકે છે, તેમ આપણે પણ મોટા મુક્તની સહાયથી માયાને હઠાવી દોષ માત્ર ટાળીને ફળ પકવી લઈએ, એટલે ધ્યાને કરીને મહારાજની મૂર્તિ સિદ્ધ કરી લઈએ. મધ્ય પ્રકરણનું 16મું વચનામૃત વંચાતું હતું. તેમાં ધ્યાન કરતા જે પદાર્થના ઘાટ થાય તેવા ભોગ જે લોકમાં હોય તે લોકમાં તેને પહોંચાડે છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, જો આસક્તિપૂર્વક ઘાટ થતા હોય તો તેને જેવા ભોગવાલા છે તે લોકમાં મૂકે છે, અને ઘાટ થાય ત્યારે દાજ થાય તેને તો એ લોકમાં મૂકતા નથી। માટે ઈચ્છા વિનાના ઘાટ સહેજે થાય તેને તો એ લોકમાં જવું પડે નહીં, તેને તો સત્સંગમાં જ જન્મ ધરાવે ને જોગ સારો આવે। તે જો ખબરદાર થઈને જોગ કરે ને જેમ મોટા કહે તેમ સાધન કરે તો ઝટ નિર્વાસનિક થઈને ધામમાં જતો રહે અને આળસ રાખે તો વારંવાર સત્સંગમાં જન્મ ધરે। તે જ્યારે નિર્વાસનિક થાય ત્યારે ધામમાં જાય। કારણ મૂર્તિ મહારાજને મુક્ત તેમનું દર્શન આત્માને વિશે થાય નહીં ત્યાં સુધી થોડોક વાંધો ખરો, પણ જેમ પોતાના દેહને વિશે કંઈક પીડા થાય ને ભૂલાય નહીં તેમ મહારાજને અને મોટાને સદાય અખંડ સંભારે તો તેને વાંધો નહીં। માટે મોટાને વિશે મન બાંધવું એટલે કાંઈ વાંધો આવે નહીં। એક ગુરુ હતા, તેમણે શિષ્યોને કહ્યું છે, અમે દેહ મૂકશું ત્યારે નગારા વાગશે। પછી તે ગુરુ દેહ મૂકી ગયા પણ નગારા તો ન વાગ્યા। પછી એમના શિષ્યોએ શ્રીજી મહારાજને કહ્યું છે, અમારા ગુરુએ કહ્યું હતું જે અમે દેહ મૂકશું ત્યારે આકાશમાં નગારા વાગશે, પણ તે વાગ્યા નહીં, તેનું શું કારણ હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તમારા ગુરુની પાસે ચરણારવિંદની જોડ્યો 24 છે, તેમાં સૌથી તળે છે તે લઈ આવો। પછી સાધુ લાવ્યા, તેને મહારાજે ખંખેરી એટલે તેમાંથી રાતી ચોળ જેવી ઈયળ પડી, તે ઘડીક તરફડીને મરી ગઈ। પછી નગારા વાગ્યા, માટે શરત રાખજો જેથી એમ ન થાય। કાગળના ચિત્રામાં હેત ન રાખવું, ગોરધનભાઈના જેવું ઉપશમ કરવું એ આપણી સુષુપ્તિ છે, એવી મોટી સુષુપ્તિમાં રહેવું। પણ મહંતાઈ કે કોઠારું કે પટેલાઈ એમાં લોભાવું નહીં। જમવા બેસવું ત્યારે ખાટું ખારું મોળું મીઠું એવો ભાવ આવવા દેવો નહીં, એમ કર્યા વિના ઉપશમ આવે નહીં ને રાગ ટળે નહીં। માટે મહાપ્રભુજીનું સુખ જેને લેવું હોય તેણે ખાધા પીધાના માન મોટપના રાગ ટાળવા જોઈશે, તો મૂર્તિમાં ઉપશમ થશે। છેલ્લા પ્રકરણનું 23મું વચનામૃત વાંચવા માંડ્યું, તેમાં ત્રણે ઋતુની માનસી પૂજાની વિક્તિ આવી। ત્યારે બાપાશ્રી બોલ્યા છે, પર્વતભાઈ શાંતિ હાંકતા હાંકતા માનસી પૂજા કરતા હતા, તે તાંસળું પડી ગયું તેવી કરવી પણ દોડાદોડ ન કરવી। શ્રીજી મહારાજના સ્વરૂપમાંથી કોઈક કાઢે ત્યારે નીકળાય એવી કરવી, પણ માનસી પૂજા કરતા હોય ને કોઈ પૂછે જે કપચાની ટોપલી ક્યાં છે ત્યારે સાન કરીને બતાવે એમ ન કરવું। જેટલી ઘડી માનસી પૂજા કે પૂજા કરવી ત્યાં સુધી મૂર્તિ વિના બીજું સંભાળવું નહીં। સમાધિ વાળાને સમાધિ દેહમાં થતી હશે કે જીવ દેહથી બહાર નીકળતો હશે? બાપાશ્રી બોલ્યા છે, અંતઃકરણમાં જીવ રહે છે ત્યાં જ સમાધિ થાય છે, એટલે સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહમાં જીવ જાય છે, તે સૂક્ષ્મ દેહમાં રહીને સર્વેને જુએ છે અને એ પાછો સ્થૂળ દેહમાં આવે છે, તે વિષયની આસક્તિથી આવે છે। બેચર ભાઈને કહ્યું છે, મૂર્તિના ઘરાક થયા છો? ત્યારે બેચર ભાઈ બોલ્યા છે, બાપા કોસ હાંકવાનું કો તે કેમ આવડે? ત્યારે બાપાશ્રી કહે છે, આફૂડું આવડે, મૂર્તિના ખપવાળાને આફૂડું આવડે। પછી રાજી થઈને કહ્યું છે, બધું મહારાજ સારું કરશે, ખૂબ કેડ બાંધીને ભગવાન ભજો, અક્ષરધામમાં કડેડાટ ચાલ્યા જઈએ, પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, મેખો મેખ આંખમાંથી પાણીની ધારા ચાલે ત્યાં સુધી જોવું, એમ ખરેખરું અંતરદ્રષ્ટિથી જોઈ રહેવું. બહાર અથવા માયલી કોર ભગવાનની મૂર્તિ સામી વૃત્તિ કરવી એ જ અંતરદ્રષ્ટિ કહી. તે બહાર માહી કેવી રીતે સમજવું? બાપાશ્રી બોલ્યા છે, પોતાને દેહરૂપ માનીને સન્મુખ મૂર્તિ ધારે તે બહાર દ્રષ્ટિ કહેવાય, અને વૃત્તિઓ પાછી વાળીને આત્માને વિશે મૂર્તિ ધારે તે અંતરવૃત્તિ કહેવાય. એ અવરભાવનો અર્થ અને પોતાને પુરુષોત્તમ રૂપ માનીને સન્મુખ મૂર્તિ જુએ તો મૂર્તિથી બહાર રહીને કહેવાય, અને મૂર્તિની અંદર રહીને મૂર્તિને જુએ તે માહી રહીને કહેવાય. એ પરભાવનો અર્થ. માટે આ ઠેકાણે માહી અથવા બહાર જુએ તો અંતરદ્રષ્ટિ કહી. તે મૂર્તિની માહી એ પરભાવમાં, અને મૂર્તિથી બહાર રહીને જુએ એ અવરભાવમાં. પુરુષોત્તમની દ્રષ્ટિએ જોઈએ ત્યારે પુરુષોત્તમ સિવાય બીજું કશું દેખાતું નથી, તો તે દ્રષ્ટિ નેત્ર દ્વારે હશે? બાપાશ્રી બોલ્યા છે, પુરુષોત્તમની મૂર્તિમાં આપોપું કરીને, એટલે મૂર્તિમાં આત્માને લીન કરીને પુરુષોત્તમના નેત્રે કરીને જુએ તો પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને જોયું કહેવાય. ધ્યાનમાં આવરણ કરનાર દોષને ટાળવાનું ભગવાન પાસે માગે ને સકામ કહેવાય કે નહીં? બાપાશ્રી બોલ્યા છે, તે તો સકામ ન કહેવાય. સ્વામી વૃંદાવન દાસજીએ પૂછ્યું છે, જેમ દેહે કરીને ઉપરથી બહારથી પૂછાય છે તેમ અંતરવૃત્તિએ શી રીતે પૂછાય? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મહારાજને મુક્ત સદાય આત્માને વિશે છે, તેમને સંભાળીને અંતરવૃત્તિ કરે તો શાંતિ થાય ને માયા દબાઈ જાય, અને મહારાજને મોટા અંતરમાં પ્રેરણા કરીને ઉત્તર સંભાળી આપે ને સર્વે ખુલાસા થઈ જાય, એવો અંતરવૃત્તિનો મહિમા છે. ઉપશમ થાય ત્યારે કંઈ ખબર રહે નહીં અને ક્રિયા બધી કર્યા કરે. પર્વતભાઈ સાંતી હાંકે, ગાડું હાંકે, સાંઠીઓ ખોદવા જાય એમ બધી ક્રિયા કરે તો પણ મહારાજની મૂર્તિ અખંડ રાખે. નિર્વિકલ્પ સમાધિ છે તે ઘણા જીવોને સમાસ કરે છે, અને અક્ષરધામની છે અને સાવિકલ્પ સમાધિ તો ચમત્કાર જણાવે, પણ સમાસ એવો ન થાય. ઉપશમ અવસ્થાવાળામાં ભગવાન સદા વિરાજમાન છે એમ વિશ્વાસ રાખે તો તેનું કલ્યાણ થાય, અને એવા પુરુષ નહાતા હોય તેનું પાણી ઉપર પડે તો પંચ મહાપાપ બળી જાય. જળને પાવન કરનાર મોટા પુરુષ છે. જ્યાં શ્રીજી મહારાજ નાયા હોય અથવા મોટા પુરુષ નાયા હોય તે જળમાં જે નહાય તે પાવન થાય છે.